నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వంజాయాణం నమో లోయే సోపస్సాహుణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
તેથી જીવને વર્ણાધી વાળો કેવો એ નય નથી, પરંતુ નયા
નહી હોય તો કઈ નહીં પણ જ્ઞાન તો થાય છે ને.
જીભને વર્ણાદી વાળો કેવો એને અસદભૂત વ્યવહાર ને કેવો જોઈએ. ગ્રંથકાર કહે છે કે એ નય નથી, પરંતુ નયા ભાસ છે. કેમ કે જીવના વર્ણાદી ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવાથી જીવ અને પુદ્ગલમાં એકત્વ બુદ્ધિ થવા લાગશે. આ જ ઇષ્ટ ફળની હાનિ છે.
આ મખનલાલ છે એને પણ અનુવાદ સારો કર્યો છે. નકર એકતા બુદ્ધિ વાળો મિથ્યા દ્રષ્ટિ ગયો હતો, કુંભારથી ઘડો થાય એવી માન્યતાઓ, પણ આધાર તો આના પ્રમાણે અનુવાદ કરવો જોઈએ ને. એટલી એને ભાવાર્થમાં પણ પ્રમાણિકતા રાખીએ. આ મૂળમાં તો કરવું હોય કરે, પણ ભાવાર્થમાં આડોવળું કરી નાખે નક્કી એમ ભાવ એટલી સજ્જતા. બોલો, હવે શંકાકાર ઉઠાવે છે. એક ગુણ બીજા ગુણમાં આરોપિત ને એમાંથી શંકા આવશે.
જો એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં આરોપિત કરવાનું નામ ન્યાયભાસ છે, તો એમ માનવાથી જે ઉપર અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો છે તેને પણ નય ન કહેવો જોઈએ, પરંતુ ન્યાયભાસ કહેવો જોઈએ. કારણ ક્રોધાદિક જીવના ગુણ નથી, છતાં પણ તેમને જીવન કહેવામાં આવ્યા છે. એ પણ અસદગુણારોપ જ છે. તેથી ગ્રંથકારે કહેલો પણ અસદભૂત વ્યવહારને ન્યાયભાસ.
કેમ
કે જેમ ક્રોધાદિક ભાવ જીવ થી ઉત્પન્ન છે અથવા જીવના છે, તેમ ઉદ્ગલમય વર્ણાદિક જીવના ભાવ નથી.
ક્રોધાદિક તો જીવના ભાવ છે, પણ વર્ણાદિક જીવનો ભાવ નથી. હવે એનો ખુલાસો ભાવાર્થમાં સારો થશે.
ઉદ્ગલ કર્મના નિમિત્તે આત્માના ચારિત્ર ગુણનો જે વિકાર છે તેને જ ક્રોધ માન માયા લોભ આદિના નામથી કહેવામાં આવે છે. તેથી ક્રોધાદિક આત્માના વૈભાવિક ભાવ છે,
ભૂતગલના ભાવ નથી, વૈભાવિક ભાવ છે. વર્ણાદિ જેમ ભૂતગલના છે એમ આ ભૂતગલના નથી, એમ વૈભાવિક ભાવ છે.
માટે જીવમાં તેમનો આરોપ કરવો એ અસદગુણારોપ કહી શકાતો નથી, પરંતુ અતદગુણારોપ જ છે. તે ભાવ શુદ્ધાત્માના નથી, પરંતુ પરના નિમિત્તે થાય છે. તેથી તેમને
ફરીથી જ્યાં માટે જીવમાં તેમનો આરોપ કરવો એ અસદગુણારોપ કહી શકાતો નથી. એટલે શું? અતદભાવ કહી શકાતો નથી, તદભાવ કહી શકાય એમ.
ક્રોધાદિક આત્માના વૈભાવિક ભાવ છે, માટે જીવમાં તેમનો આરોપ કરવો એ અસદગુણારોપ કહી શકાતો નથી, પરંતુ અતદગુણારોપ જ છે. અસદ અને અતદ એમ અસદગુણારોપ કહી શકાતો નથી. નીચે બી એમ સદગુણારોપી જ નહીં છે એમ.
પછી આપણે એવું લઈ લઈ,
તે ભાવ શુદ્ધાત્માના નથી, પરંતુ પરના નિમિત્તે થાય છે. તેથી તેમને તદગુણારોપી જ નહીં છે.
એનો અર્થ એ છે ઉપરમાં, માટે જીવમાં તેમનો આરોપ કરવો તે અસદગુણ નથી, સદગુણ આરોપ છે એમ. એમ યાદ બી છે, તદગુણ આરોપ છે.
જ્યારે સદભૂત હોય અથવા અસદભૂત હોય, તદગુણ આરોપી જ નહીં છે, અન્યથા તે નયા ભાસ છે. રૂપ રસ ગંધાદિ ભૂતગલના જ ગુણ છે, તે જીવના કોઈ રીતે કહી શકાતા નથી. રૂપ રસાદીને જીવના ભાવ કહેવા એ અતદગુણારોપ છે, તેથી એ નયા ભાસ છે. એ પ્રકારનું કેવું બરાબર નથી, કારણ કે જેવી રીતે તે ક્રોધાદિક ભાવ જીવના સંભવે છે, તેવી રીતે ભૂતગલાત્મક શરીરના વર્ણાદિક જીવના સંભવી શકતા નથી.
આ સંભવ શકે છે, ઓલું સંભવ અસંભવ છે એમ. બે ભાગ ફેર પાડ્યો, આ સંભવી શકે છે કથનચિત, પણ ઓલું કથનચિત ના આવે એમ કહેવામાં. ચાલો ભાવાર્થ
ઉપર કહેલી શંકા બરાબર નથી, કારણ કે તે ક્રોધાદિક ભાવ તો જીવમાં થનારા અદૈય ભાવ રૂપ છે, તેથી તે જીવના તદગુણ છે.
બચ્ચો ખુલાસો કર્યો, અદૈય ભાવ છે માટે તદગુણ છે. અને
તે જીવનો નૈમિત્તિક ભાવ હોવાથી તેને સર્વથા ભૂતગલનો કહી શકાતું
નથી.
કદંચિત છે,
કદંચિત છે, પણ સર્વથા નહીં. અને વર્ણાદિ તો સર્વથા ભૂતગલના છે એમ, એમાં કદંચિત નથી આવતું એમ.
પણ જીવને વર્ણાદિ વાળા કહેવામાં તો કહેવામાં આવે, ત્યાં તો વર્ણાદિક સર્વથા ભૂતગલના જ હોવાથી તેને જીવના કઈ રીતે કહી શકાય? વળી ક્રોધાધિક ભાવને જીવના કહેવામાં તો આ પ્રયોજન છે કે પરલક્ષ્ય થનારા ક્રોધાધિક ભાવો ક્ષણિક હોવાથી અને આત્માનો સ્વભાવ નહીં હોવાથી તે ઉપાધે નથી, માટે તેને ટાળવા જોઈએ. આવું સમય જ્ઞાન થાય છે. તેથી ક્રોધને જીવનો કહેવો તેમાં તો ઉપરયુક્ત સમ્યકને લાગુ પડી શકે છે, પરંતુ જીવને વર્ણાદિવાળો કહેવામાં તો કાંઈ પણ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી. માટે જીવને ક્રોધાદિવાળો કહેનારા અસદભૂત વ્યવહાર નહીંમાં તો નયાભાસ પડવાનો દોષ આવતો નથી. પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં તે દોષ આવે છે, તેથી તે
ક્રોધાદિવાળો કહેવામાં અસદભૂત વ્યવહાર નહીંમાં તો નયાભાસ પડવાનો દોષ આવતો નથી. પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં તે દોષ આવે છે, તેથી તે નયાભાસ છે. ઠીક છે, આ તો કથનચિત્તામાં કહેવાય, એમાં કથનચિત્ત નથી આવતું. એની પર્યાયમય નથી, દ્રવ્યગુણ પર્યાયમય નથી વર્ણન, અને દ્રવ્યગુણ પર્યાયમાં થાય છે વિભાવ. ચાલો આ એક વાંચી લ્યો 566, પછી ઓલા વાંચી લઈએ.
નયા ભાષોનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા.
અહીંથી હવે પ્રતિજ્ઞા લે છે.
હવે જેના સંજ્ઞા હેતુ દ્રષ્ટાંત અને ઉપચાર અનુકૂળ છે એવા જે નયા ભાષો છે તેમાંથી કેટલાક નયા ભાષો વ્યાજપણે અને નય વગેરેની સિદ્ધિ માટે અહીં કરે છે. જીવને વર્ણાદિ વાળો કહેવો એ અસદભૂત વ્યવહાર નહીં છે એવા શંકાકારના પ્રતિપાદનને પૂર્વ ગાથામાં નયા ભાસ સિદ્ધ કરીને હવે નયા પ્રરૂપણની વિશુદ્ધિ માટે હેરૂપ એવા કેટલાક નયા ભાષોનું સ્વરૂપ દર્શાવે છે. એવા છે તે નયા ભાષો કે જેમાં નયનું વાસ્તવિક લક્ષણ તો ઘટતું નથી, પરંતુ ઉપચાર સંજ્ઞા હેતુ અને દ્રષ્ટાંત દ્વારા તેઓ નય જેવા પ્રતિભાસિત થયા કરે છે. આ કથન દ્વારા ગ્રંથકારે નયાભાસનું સ્વરૂપ પણ દર્શાવી દીધું છે, અર્થાત જેનામાં નયનું લક્ષણ તો લાગુ પડે નહીં, પરંતુ ઉપચાર સંજ્ઞા હેતુ અને દ્રષ્ટાંત દેખાય તેને નયા ભાસ કહેવામાં આવે છે.
ઉપચાર અને વ્યવહારનો તો એક અર્થ છે, આમાં બે અર્થ કર્યા. વ્યવહાર અને ઉપચાર. યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. એટલે ઉપચારનું નામ વ્યવહાર કયો, પણ વ્યવહાર નહીં નહીં એમ. ઉપચાર ને વ્યવહારનો એક અર્થ નથી ઘટતો એમ. ઉપચાર લઈ લીધો, એને ન લીધો તો મારો પ્રશ્ન થાય કે
જો ઉપચાર આતા તો બહુ
ગલત હૈ.
ગલત નયા ભાષ.
ઉપચાર નયા ભાષ મેં જાતા હૈ, વ્યવહાર નહીં તો અસદભૂત વ્યવહાર મેં જાતા.
વ્યવહાર નહીં તો
અસદભૂત વ્યવહાર. અસદભૂત વ્યવહાર કઈ ભેદ હૈ વ્યવહારમાં?
વ્યવહાર કે
જેમ રાગ થાય છે જીવમાં, એ ઉપચાર નું કથન છે કે અસદભૂત વ્યવહાર નું કથન છે?
અસદભૂત વ્યવહાર. રાગ જીવ નો હોતા હૈ વો ઉપચાર કા કથન
હૈ? અસદભૂત વ્યવહાર કા. જીવ રાગી છે એ ઉપચાર નું કથન છે કે નયા ભાસ નું કથન છે કે નય નું કથન છે? રાગી જીવ
અસદભૂત વ્યવહાર.
હા, અસદભૂત વ્યવહાર હૈ. અને વર્ણાદિવાળો જીવ એ ઉપચાર એ ઉપચાર છે એટલે ન્યાયભાસ છે, નહીં નથી ઉપચારી. ઉપચાર એટલે ખોટો આરોપ, અને ઓલો એનો સ્વભાવ નથી માટે ખોટો, પણ છે એમાં તદ્ગુણમાં એમ. એટલે ઉપચાર ને વ્યવહાર નો ભેદ આજે વધારે એને ખોઈ લો એમ. અત્યાર સુધી શું કે ઉપચાર કયો કે વ્યવહાર કયો, વ્યવહાર કયો કે ઉપચાર કયો, એકાર્થમાં છે, એકાર્થમાં નથી. બીનો ડિફરન્સ એનો ઉપચાર અને વ્યવહાર એવા શબ્દો એકાર્થ અટકાવે છે ઘણી જગ્યાએ. જયારે પોતે ઉપચાર લગેડો છે એટલે આપણે ચર્ચા કરવી જોઈએ ને. ઉપચાર રૂપ હેતુ દ્રષ્ટાંત આ એમ છે ને, જેના સંજ્ઞા હેતુ દ્રષ્ટાંત અને ઉપચાર એમ શબ્દ લીધા ચાર.
હા,
એટલે બહુ સારું છે. કેવું લાગી છે જીવ, એ ઉપચાર નું કથન નથી પણ વ્યવહાર નહીં નું કથન છે, અસદૂત વ્યવહાર નું કથન એમ. અને મનુષ્ય તે જીવ છે એ ઉપચાર નું કથન છે, વર્ણાદી વાળો જીવ ઉપચાર નું કથન છે, રાગી જીવ વ્યવહાર નું કથન. એ તો પતંગથી ટ્રાક એમાં થાય છે માટે રાગી કહી શકાય અતદભૂત વ્યવહાર, પણ વર્ણાદી વાળો જીવ તો ઉપચાર છે માત્ર, વ્યવહાર નું. સમીક્ષા ની પદ્ધતિમાં આ જુદી છે, આ તો જુદું છે, એ તો વ્યવહાર કીએ એ લોક વ્યવહારમાં ઉપચાર નાખી દઉં આપણે, નયા ભાગ આવી જાય. લોક વ્યવહાર એ ઉપચાર શીખે છે કે માર્ગ લૂંટાય છે, ઉપચાર નું કથન છે, વ્યવહાર નું કથન નથી. યોદ્ધાઓ લડે છે, રાજા લડે છે, એ ઉપચાર નું કથન છે, ખોટું છે.
બેઠેલી
છે
એકતા તો હૈ પહેલે છે,
વ્યવહાર
ઓર મિલ જાય કે વ્યવહાર નય હૈ યે.
ઉપચાર અને વ્યવહારમાં તફાવત મને દેખાણો છે. મૂળમાં ઉપચાર છે સંસ્કૃત ને, અજ્ઞાની જીવ જે મકાનમાં રહેતો હોય આ મકાન એનું છે અને એના સંબંધે એનો એમાં મમત્વ ભાવ થાય છે એને, એ મકાન એનું ને એમાં મમત્વ છે. તો મકાન એનું છે એ ઉપચારમાં જાય છે અને મમત્વ એમાં થાય છે એ અસદભૂતમાં જાય છે, એ નહીંમાં જાય છે. આ નહીંનો વિષય નથી, એ તો ઉપચારથી કહેવાય. આ દીકરો મારો છે ઉપચાર થી કહેવાય, પણ વ્યવહાર નહીં મારો દીકરો છે એમ નહીં કેતો, એમ મારું કેવું છે. અમારા પિતા છે ઉપચાર નું કથન છે એમ લેવું આપણે, વ્યવહાર એ મારા પિતા છે એમ નહીં કહેવાનું હોય. અલબત્ત અંડરસ્ટેન્ડિંગ તો એ હોય, ભલે વ્યવહાર શબ્દ વાપરે પણ એમાં એલ પાડ્યો
એટલા
માટે આપણે જરા ચર્ચા કરવી
જોઈએ.
નહીં લગતા હૈ જૂઠા લગતા હૈ ઉપચાર કહેને સે વો બાત જૂઠી લગતી હૈ વ્યવહાર કહેને સે કથન કી
સચ્ચી લગતી
વો સંબંધ હૈ મેરી ઇસકે સાથ કૈસા હો ગયા નિમિત્ત નિમિત્ત સંબંધ થઈ જશે વ્યવહાર કહેતો તો અને નિમિત્ત નિમિત્ત સંબંધ કહેતો તો રાગનો કરતા બનશે. દર્શન ગીરો હો ખ્યાલ આવ્યો મારો ઉપચાર ને વ્યવહાર નો ડિફરન્સ બે અરે ઉપચાર કેવાય પણ વ્યવહાર નહી લાગુ પડે એમ કેવા આપણે શીખડાવે છે. તું અહીંયા વ્યવહાર કઈશ માં આ ભગવાન મારા છે ઉપચારનું કથન છે. એટલે ઉપચાર જો લાગે તો નયા ભાસ ન રહીએ અને ઉપચારનો ને વ્યવહાર લગાડે તો નયા ભાસ. ઉપચાર ને ખોટું લાગે તો નયા ભાસ નથી પણ ઉપચાર ને અર્થમાં વ્યવહાર લગાડી દઈએ કે ઉપચાર ને વ્યવહાર મેં સરખું છે કે તો નયા ભાર છે. પેલા તો આપણે ચર્ચા કરી લઈએ. બસ એટલે ઉપચાર અને વ્યવહાર નો ડિફરન્સ એને પહેરવામાં એમ આવે છે ઉપચાર ને વ્યવહાર એકાર્થ છે એમ આવે ક્યાં ક્યાં. એટલે એક અપેક્ષા એ બરાબર છે સ્વભાવની દ્રષ્ટિએ રાગ થાય છે એ ઉપચારનું કથન છે એ વાત જુદી છે. આ અત્યારે આપણે જે ચાલે છે એ વ્યવહાર ને ઉપચાર ને પરથી જુદું પાડવું છે. પરની આને ઉપચાર લેવો પરની આને વ્યવહાર નહીં. વ્યવહાર જો કહેશો ને તો નયા ભાગમાં જાઓ. એમ કે છે કે અતદગુણ છે એમાં વ્યવહાર લાગુ પડતો જ નથી. ઉપચાર કહેવાય અતદગુણમાં ઉપચાર કહેવાય. ઉપચાર એને જૂઠું વ્યવહાર એને કથનથી સત્ય કથનથી તો સત્ય. એટલે એને ચોખ્ખો જવાબ દઈ દીધો કે એ નયા ભાસમાં જાય છે. હું જેને પરપદાર્થ ને વર્ણાદી વાળાને અસદૃત વ્યવહાર લગાડીશ તો એ નયા ભાસમાં જશે એમ.
એવા છે તે નયા ભાષો કે જેમાં નયનું વાસ્તવિક લક્ષણ તો ઘટતું નથી
કેમ કે તદ્ગુણ નથી અતદ્ગુણ છે એટલે લક્ષણ ઘટે ક્યાંથી.
જે નયોના લક્ષણો જે કીધા તદ્દન સંગીત જ્ઞાન હોય, ઉદાહરણ સહિત હોય, હેતુ સહિત હોય, અરે કલવાન હોય, એ નય છે. પણ જેમાં નયોનું વાસ્તવિક લક્ષણ તો ઘટતું નથી,
ઘટતું નથી,
પરંતુ ઉપચાર
જે આવ્યું, ઉપચાર, સંજ્ઞા, હેતુ અને દ્રષ્ટાંત દ્વારા તેઓ નય જેવા પ્રતિભાષિત થયા કરે છે. હા, ઉપચાર પણ નહીં જેવો લાગે, સંજ્ઞા પણ નહીં જેવો લાગે, હેતુ પણ નહીં જેવું લાગે, દ્રષ્ટાંત પણ નહીં જેવું લાગે, નયા ભાષી ચારેમાં એમ કહેવા માંગે. ચાર બોલમાં ધ્યાન રાખજે તું, એ વાત આવશે, તને ચેતાવું છું એમ કહે છે. એમાં નહીં લગાડીશ માં, બરાબર, નહીં જેવા તો પ્રતિભાષિત થશે તને, એટલે તો નહીં નો આભાસ લાગે, નહીં જેવું લાગે એમ. રગલાને પાણી જેવું લાગે એટલે આભાસ થાય ને, પાણી જેવું ના લાગે તો આભાસ ક્યાંથી થાય? રગજળ એમ નહીં નથી, નહીં નો એમાં આભાસ છે. ચાલો આગળ, કઈ વાંધો આપણે પહોંચી વળશું એ, એમાં કઈ વાંધો નથી. આપણે ઉતાવળ નથી, આવો શાંતિથી આ સ્વાધ્યાય કરવો, આ સ્વાધ્યાય શાંતિથી કરવા જેવો છે. નયા પાર ત્રિવેલી મુનિની આ ભૂલ છે, દેહ જ માને છે, શરીરને જીવ કેવો એ વ્યવહાર નહીં છે. રાગને જીવ કેવો નહીં છે. પ્રેમ થતો રાગ, એમાં જીવનો ઉપચાર કર્યો, વ્યવહાર કર્યો, ખરો દુઃખી જ ભાઈ. ચાલો કઈ વાંધો નહીં. અર્થાત જેનામાં નયનું લક્ષણ તો લાગુ પડે નહીં, પરંતુ ઉપચાર, સંજ્ઞા, હેતુ અને દ્રષ્ટાંત દેખાય, દેખાય હો, તેને નયા વાત કહેવામાં આવે છે. ઓહો, આની વિદ્વતા બેન બીજેપી છો, આ પુરુષની વિદ્વતા હવે શરૂ કરે છે. કહેવાની જે પ્રતિજ્ઞા કરી હતી, જરૂર પડે પછી એમાંથી લેશ,
એમાં સારું છે, એમાંથી પણ લેજો.
આમાંથી ને આપણે બે લઈએ, શું બે ત્રણ ગાથા અને બે ત્રણ ગાથા એ લઈ લઈ પછી આગળ ઉઠીએ. આપણે ક્યાં ઉતાવળ છે? કઈ ગાથા છે?
566
ડબલ સિક્સ. અચ્છા,
કેટલાક નયા ભાષાનો ઉલ્લેખ.
હા, કેટલાક નયા ભાષાનો ઉલ્લેખ.
ઉચ્ચાર નામ વાળા ઉપચારપૂર્વક હેતુ દ્રષ્ટાંતોને જ નયા ભાસ કરે છે. અહીં કેટલાક નયા ભાસોનો ઉલ્લેખ કરવામાં આવે છે, તે એટલા માટે કે તે નયા ભાસોને સમજીને તેમને છોડી દેવામાં આવે છે, અથવા તે નયા ભાસોને દેખવાથી શુદ્ધ નયાનું પરિજ્ઞાન થઈ જાય.
સારી વાત છે, એના નામે ઠગાણો ભગવાન એને વ્યવહાર નહીં કહી છે. સરોજ ને ભગવાન ના અંદર પણ એને વ્યવહાર નહીં કહી. આપણી ગમે છે, બહુ ગમે છે, અત્યારે કઈ સંબંધ નથી, નાસ્તિ સર્વોપી સંબંધ નથી. એમ કહેવા માંગે, તદગુણ બરાબર છે, તદગુણમાં નહીં હોય. ચાલો આગળ, લોક વ્યવહાર. અહીંયા લાલ લીટી કરતો શરૂઆત જ કરી લોક વ્યવહારથી, લોકો આમ કહે છે, લોકો આમ કહે છે, લોકો આમ કહે છે, એ દયાભાસ છે. લોકો કહે છે કે વ્યવહારે આમ એ દયાભાસ છે, લઈ નથી એની પાસે. એનું કારણ છે અજ્ઞાની બુદ્ધિ નો ફેલ છે એમ કે છે. બીજી કાથાનું મથાળું કહ્યું, લોક વ્યવહાર પેલો કહ્યું, બીજી કાથા કે આ વ્યવહાર મિથ્યા છે, આ વ્યવહાર વ્યવહાર નહીં નથી એમ કે છે. અંદર એટલે શરીરને જોઈને હું કેવડીની મેં સ્તુતિ કરી, એ નયા ભાગ છે. વ્યવહાર ને સ્તુતિ કરું છું કે નહીં, નયા ભાગ છે, વ્યવહાર નહીં નથી. ભગવાનની મેં પૂજા કરી, વ્યવહાર નહીં છે. ત્યાં કેવી રીતે ભૂલ રહી જાય, આ ભૂલ થતી નીકળી જાય એવું છે. મૌન રહેવું બાકી પાતા જેને બોલું. ચાલો
આગળ. લૌકિક જીવોને ભગવાનની સ્તુતિ હોતી જ નથી.
સદ્ભુત વ્યવહાર નહીં હોય તો અસદ્ભુત, અસદ્ભુત હોય તો અસદ્ભુત નિમિત્ત. સદ્ભુત વ્યવહાર નથી, અસદ્ભુત વ્યવહાર નથી તો એનું નિમિત્ત નથી. એ તો અજ્ઞાન નું નિમિત્ત થયું, અધિષ્ઠાન થઈ ગયું. સ્વભાવને છોડ્યો, જ્ઞાનની પર્યાય સ્વભાવને છોડ્યો, રાગને છોડ્યો અને અહીંયા છોડી. જીવ છે, અભિન છે એમ માને છે. બુદ્ધિ નો અભાવ હોવાથી એટલે ભેદ જ્ઞાન નો અભાવ હોવાથી, ભેદ જ્ઞાન નો અભાવ હોવાથી બરાબર ને, લોકોમાં આ વ્યવહાર પ્રચલિત થાય છે કે જે આ મનુષ્ય આદિ શરીર છે તે જીવ છે. કેમ કે તે જીવથી અભિન્ન છે, જીવથી ભિન્ન તો લાગ્યું નથી. એટલે આ ઉપચાર છે તે નયા બાદ મજા છે.
મનુષ્ય જીવ એવો જે ઉપચાર
છે, નયા વાતમાં વ્યવહાર નહીં નથી. બરાબર છે. પછી સોનગઢ નો લઈ લેશો, હમણાં બે ત્રણ ગાથા કરી સોનગઢ નો લઈ લેશો. આ વ્યવહાર એટલે કે મનુષ્યને જીવ કેવો, એ જે વ્યવહાર છે એ મિથ્યા છે, ખોટો છે.
શરીરનો જીવનો વ્યવહાર જે લોકમાં થાય છે તે વ્યવહાર અયોગ્ય વ્યવહાર છે, અથવા વ્યવહારને અયોગ્ય વ્યવહાર છે.
એટલે વ્યવહાર નહીં લાગુ પડતી નથી એમ, એમ વ્યવહાર લાગુ પડતો નથી
કારણ કે તે સિદ્ધાંત વિરુદ્ધ છે.
કલંક ચલાવે છે, સિદ્ધાંત વિરુદ્ધ એટલે અતંતુલ છે. માટે
સિદ્ધાંત વિરુદ્ધતા આ વ્યવહારમાં અસિદ્ધ નથી એટલે સિદ્ધાંત વિરુદ્ધતા છે.
સિદ્ધ છે એમ,
પરંતુ શરીર અને જીવ ભિન્ન ભિન્ન ધર્મી હોવાથી પ્રસિદ્ધ જ છે.
પ્રસિદ્ધ જ છે.
શરીર ઉદગલ દ્રવ્ય ભિન્ન પદાર્થ છે અને જીવ દ્રવ્ય ભિન્ન પદાર્થ છે, છતાં પણ જેઓ શરીરમાં જીવનો વ્યવહાર કરે છે તેઓ અવશ્ય સિદ્ધાંત વિરુદ્ધ કરે છે.
સંવિધાનમાં શરીરની જીવનો વ્યવહાર કેવો,
વાત અલગ હે ને, વાત અલગ હે,
અલગ વાત, ઓ અલગ વાત હે, ઓ અલગ વાત. પાપથી બચવા માટે કેટલાક કટલ હોય છે, જુદી વાત છે. પાપ છોડાવવું છે અને મિથ્યા તો ભલે થાય એમ, પાપ છોડાવવું છે એટલે ચારિત્ર નો પાપ, હિંસા વિના, જેમ રાખડી મસળતા પાપ નહીં લાગે, માટે શરીરને જીવ વ્યવહાર બરાબર છે. જો એટલું આવશે ને તો એને પાપ થી બચી જશે, પ્રયોજન લિમિટેડ છે. આ જુદી વાત છે, આ તો સમ્યક દર્શન થવાની વાત છે. કઈ નહીં નું કથન છે, શું પ્રયોજન સિદ્ધ કરવું છે, આ બે વાત ખ્યાલમાં રાખે તો ઉકેલ આવી જાય, તો બે શાસ્ત્રમાં વિરોધ ન લાગે. બરાબર, 568 છે, હવે 599.
શરીર અને જીવ બંનેનું એક ક્ષેત્રમાં અવગાહન છે, એ જ કારણે લોકમાં તેવો વ્યવહાર થાય છે એવી આશંકા પણ ન કરવી જોઈએ. કેમ કે એક ક્ષેત્રમાં તો બધા દ્રવ્યોનું અવગાહન થઈ રહ્યું છે. જો એક ક્ષેત્રમાં અવગાહન થવું એ જ એક સ્થાનનું કારણ હોય તો બધા પદાર્થોમાં અતિવ્યાપ્તિ દોષ ઉત્પન્ન થશે.
તો જુદા જુદા પદાર્થ સંખ્યાએ અનંત નહીં ફિટ થાય, એક થઈ જશે.
હા, જીવ પુદગલ જ એક કેમ, ઘર મધર આકાશ કાળ બધું એક જ થઈ જાય,
એક જ થઈ જશે. એક ક્ષેત્ર આવતા છે માટે એકતા છે એ ખોટું છે.
અતિવ્યાપ્તિ દોષ આવશે અથવા તેમનામાં અનેકતા નહીં
રહે. હવે આ ત્રણ કથા ચાલી ને, આ ત્રણ કથા બનેલી 68 જોગડો કે 66 થી છે ને, 66 લેસવા માંથી લઈ લી. દયાભાવનું નિરૂપણ કરણ કરતી કહીને વાંચો.
પહેલા નયા ભાષનું સ્વરૂપ જે આ મનુષ્ય વગર શરીર છે તે જીવ છે, કેમ કે શરીર થી પણ જીવ અનન્ય છે. પરંતુ તેમનો આ વ્યવહાર અપસિદ્ધાંત જેવો જ હોવાથી, અર્થાત સિદ્ધાંત વિરુદ્ધ હોવાથી અવ્યવહાર જ છે. તથા જીવ તથા શરીર અને જીવને અનેક ધર્મીપણું હોવાથી તેનું અપસિદ્ધાંતપણું પણ અસિદ્ધ નથી, એટલે અપસિદ્ધાંત છે. ભાવાર્થ તત્વને નહીં સમજનારા સાધારણ લોકો મનુષ્ય વગેરે ગતિ સંબંધી જે શરીર છે તે જીવના છે ઇત્યાદિ પ્રકારે જે વ્યવહાર કરે છે તે અસદભૂત વ્યવહાર નહીં છે એમ કોઈનું કહેવું છે, પરંતુ તે બરાબર નથી.
આ વિદ્વાનો આને અસદભૂત વ્યવહારમાં નાખે છે, એ વાતમાં નાખતા જ નથી કોઈ. સમીક્ષા પ્રમાણે વાત કરે છે, લોકોને સમજાવવા માટે લોક વ્યવહાર થી વાત કરવામાં આવે. જેમ કે આવે છે ને આપણે સમજાવી શકતું નથી, એટલે એ પાપ થી નિવૃત્તિ ત્યારે કરે ત્યારે જીવ છે મરાય નહીં, હિંસાનો દોષ લાગે. તો શિકાર કરતો અરણ્યાની, અરે જીવને મરાય, બોલો કે જીવ ક્યાં છે? તો ભૂતકલ કે નહીં જીવ છે, ઉભી દે તારો થી નીચે એટલે મરી જાય, નરકમાં જાય. એટલે અનાર્ય જીવને અનાર્યની ભાષાથી પણ સમજાવવામાં આવે છે, એ લોક વ્યવહાર છે એમ નહીં નથી. ચાલો
તેમજ એવા લક્ષણ એવા લોક વ્યવહારને વ્યવહાર જ કહી શકાતો નથી, કારણ કે નયનું લક્ષણ તદ્દન સમવિજ્ઞાન ઇત્યાદિ માનવામાં આવ્યું છે. તેથી ગુણગુણીમાં ભેદ કલ્પના વગેરેનું નામ જ નય છે. જ્યાં ધર્મી અને પદાર્થ જુદા જુદા હોય ત્યાં નય કહેવો તે સિદ્ધાંત વિરુદ્ધ છે. તેથી ઉપરના
દાંડી પીટીની વાત કરે
છે. ઓ એકદમ તદ્ગુણ સમવિજ્ઞાન વગેરે જે નયનું લક્ષણ છે તે લાગુ પડતું નહીં હોવાથી ત્યાં અપસિદ્ધાંત નામનો દોષ આવે છે. શરીર અને જીવને એક ક્ષેત્ર અગાઉ પણ હોવાથી ત્યાં એકત્વની આશંકા કરવી તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. અહીં તે બંને શરીર અને જીવ એક ક્ષેત્ર અગાઈ માટે જે એક ક્ષેત્ર અગાઈ પણ છે કે મનુષ્યાદિ શરીરને જીવનું કહેવાનું વ્યવહારમાં કારણ થશે એવી આશંકા પણ કરવી નહીં, કારણ કે બધા દ્રવ્યોમાં એક ક્ષેત્ર અગાઉ પણ હોવાથી ઉપરોક્ત કથનમાં અતિવ્યાપ્તિ થઈ જશે
દેહને આત્મા એક માની તો ધર્માસ્થિક કઈ બધું એક જ થઈ જાય. ભલા
દોષ
લાગે તો ભિન્નતા લાગે, ભિન્નતા તો
જૈસે વો ભિન્ન એસે યે ભી ભિન્ન. બિલકુલ સહી લિખા હૈ એસી આશંકા હોતી હૈ લોગો કે મનુષ્ય શરીર
દલીલ કરે.
હા દલીલ
દલીલ કરે.
હા મનુષ્ય શરીર અને જીવે બંને એક ક્ષેત્ર અવગાહી છે તેથી તેમનામાં એક પ્રાણનો વ્યવહાર આવી શકશે એવી આશંકા પણ ન કરવી જોઈએ. કારણ કે એક ક્ષેત્રમાં તો છે દ્રવ્યો રહે છે, તેથી જો એક ક્ષેત્રમાં રહેવાથી જ એક પ્રાણનો વ્યવહાર માનશો તો છે દ્રવ્યોમાં એકત્રપણાનો પ્રસંગ આવી પડશે. માટે એક ક્ષેત્ર અવગાહી પણામાં જીવ શરીરને જીવનું કહેવામાં અતિ વ્યાપ્તિ દોષ આવે છે. મને જીવો શરીર એક તો મેં નહીં લેકિન એક મને કા વ્યવહાર ભી નહીં.
નહીં એક તો એ નહીં કે એક કોઈ કા વ્યવહાર એ નહીં. રાગ અને આત્મા કતન થી એક મને કા વ્યવહાર હતા જ્ઞાન અવસ્થા ને બસ. હવે બંધ્ય બંધક ભાવ લેશે વિરોધે ક્યાંથી કરે સમજાય નહીં. સમજાય નહીં તો પૂછે પણ નહીં કે તમે શું કહેવા માંગો છો, કેમ કહ્યું આમ, એમ કહ્યું.